તારીખ 9/11/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 47, 48 અને 49 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 29
સ્વાનુભૂતિ દર્શન જેમ શ્રદ્ધા કામ કરે છે તેમ જ્ઞાન પણ સહજ કામ કરે છે. વિકલ્પ ઉઠાવવો પડતો નથી. જ્ઞાન નિર્વિકલ્પનું જ્ઞાન કામ કરે છે એટલે શું કે પેલા કઈ પ્લાનિંગ કરે અને પછી કામ કરે છે એમ છે. પેલા એ સંબંધીના વિકલ્પો પેલા પછી જ્ઞાને પ્રવૃત્તિ કરે છે એમ છે કે નહીં? સહજ કામ કરે છે. શ્રદ્ધાનો દ્રષ્ટાંત આપ્યો. જેમ શ્રદ્ધા કામ કરે છે તેમ જ્ઞાન પણ સહજ કામ કરે છે. ના નહીં એટલે
પ્રશ્ન નથી, પ્રશ્ન જ્ઞાની ને અનુલક્ષીને છે. જેમ જ્ઞાની ની શ્રદ્ધા કામ કરે છે તેમ જ્ઞાન પણ સહજ કામ કરે છે. સહજ જે કહ્યું ને એમાં આગળ કોઈ પ્લાનિંગ નથી એમ કહેવું છે. જેમ કે નાની પ્રવચન આપે છે તો ગોઠવીને નથી આપતા. પેલા આમ બોલવું છે, પછી આમ બોલવું છે, પછી આમ બોલવું છે એમ નહી. વક્તા હોય તો એ નક્કી કરીને બોલે, આટલું બોલવાનું, પછી વચમાં આટલું પદ બોલવાનું, આટલી વાત હશે. નાની સહજ સહજપણે જેમ શ્રદ્ધા સહજપણે પરિણમે છે એમ એનું જ્ઞાન પણ સહજપણે પરિણમે છે. તેને વિકલ્પ ઉઠાવવો પડતો નથી એટલે પહેલા વિકલ્પ કરવો પડતો નથી. અથવા કોઈ વિકલ્પ આવે તો પણ સહજ છે, એનો પણ પૂર્વ પ્લાનિંગ નથી અને જ્ઞાન ના પરિણામ નું પણ પૂર્વ પ્લાનિંગ કઈ નથી.
મારો પ્રશ્ન એ હતો કે કોઈ જરા આપણે શાસ્ત્રમાં છે જ્ઞાની વિચાર કરે કે ચાલો હું નિર્વિકલ્પ અવસ્થાનું જીવન કરવા પ્રયત્ન
કરું, કહેવાય કે ના? મને એ જ વિચાર આવ્યો. ઠીક, તમે પ્રશ્ન કર્યો એ કેમ કે ટોડર નું જે લીધું છે કે સ્વરૂપ જ્ઞાની પણ ક્યારેક આત્મ ધ્યાનનો પ્રયત્ન કરે છે. તો ધ્યાનમાં ઘણા જ્ઞાની તો નિયમિત ધ્યાનમાં બેસે છે અથવા જ્ઞાન ધ્યાનનો પણ એનો નિયમિત સમય હોય છે કે ભાઈ સવારમાં પહેલાં ધ્યાન કરી લેવું, પછી આ ટાઈમે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો. તો પ્લાનિંગ થયું કે ન થયું એમ નથી, એ તો એમને પોતાની આત્મરૂચિ છે એટલે સહજ એવા ભાવ થાય છે. પછી નિયમિતતા એ એક જીવનનો અંગ છે ઓટોમેટિક, કે એમના બધા કાર્યો નિયમિત હોય છે અને એ પદ્ધતિ તો મોક્ષ ભૂમિકાથી ચાલુ હોય છે. જેમ કે 105 પત્રમાં આવ્યું કે આહાર વિહાર નિહાર નો નિયમી, તો બધું એને નિયમસર કરવું, સમયસર કરવું અને વ્યર્થ સમય ન ગુમાવવો, એ સહેજે સહેજે હોય છે. હું સહેજે સહેજે હોય છે. શ્રદ્ધા પણ એમ જ કામ કરે છે અને જ્ઞાન ધારા પણ એવી નિર્વિકલ્પણે કામ કરે છે. સ્વવિકલ્પ દશામાં પણ જે જ્ઞાન ધારા છે એ પણ નિર્વિકલ્પણે કામ કરે છે. જુઓ, જ્ઞાનીની જે જ્ઞાન દશા છે એ જ્ઞાન ધારા છે. તો જ્ઞાન ધારા સ્વવિકલ્પ છે કે નિર્વિકલ્પ?
નિર્વિકલ્પ
નિર્વિકલ્પ છે. અને શુદ્ધો ઉપયોગ થાય તે પણ નિર્વિકલ્પ છે અને તે જ્ઞાની નું જ્ઞાન છે. બીજું જે જ્ઞાન છે એ તો વ્યવહારિક જ્ઞાન કહેવાય છે. બાકી ખરું જ્ઞાન તો તે છે કે જે સ્વરૂપ આશ્રિત પરિણમે છે. તો સ્વરૂપ આશ્રિત છે એ જ્ઞાનધારા છે અને શુદ્ધો ઉપયોગ છે એ પણ સ્વરૂપ આશ્રિત છે. એના માટે વિકલ્પ કરવો પડતો નથી. જ્ઞાન ધારા તો નામ છે, જ્ઞાન ધારા કહેતા અનંત ગુણ ની ધારા એમાં લઈ લેવી. કોઈ ગુણ બાકી નહી એમ છે. ખરેખર કોઈ ગુણ બાકી નથી એમાં. નિર્વિકલ્પ એટલે સ્વાનુભૂતિ ની જે નિર્વિકલ્પતા તે નહી, પણ તેની પરિણતિ તે જાતની થઈ જાય છે. સ્વાનુભૂતિ એટલે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ કઈ નિરંતર ન રહે, પણ પરિણતિ તો નિરંતર રહે છે. એટલે અહીંયા પરિણતિની વાત છે. જ્ઞાન ધારા એટલે અહીંયા પરિણતિની વાત છે.
એટલે એને વિકલ્પ કરીને કઈ ટકાવી નથી
રાખતી,
નહીં એ સહજ ટકી રહી છે.
પરિણતિ છે એ સહજતાથી જ બનેલી વસ્તુ સ્થિતિ છે. ઉલટી હોય કે સુરતી હોય, જેમ કે અત્યારે મિથ્યાત્વ અવસ્થામાં સંસાર પરિણતિ છે તો એ નિર્વિકલ્પ છે અને એ સહજ છે. જેમ કે હું મનુષ્ય છું એવી પરિણતિ છે. મનુષ્ય ગતિને લઈને ગતિ નામ કર્મનો ઉદય છે. હું મનુષ્ય છું એ નિર્વિકલ્પ પરિણતિ છે. કશો વિકલ્પ છે? વિકલ્પ કરવો પડે છે. જે પરિણતિ થઈ જાય છે એ નિર્વિકલ્પ હોય છે. એમ જ્ઞાનીને હું આત્મા છું જ્ઞાન સ્વભાવે, એ નિર્વિકલ્પ પરિણતિ છે. એનો વિકલ્પ ન કરવો પડે. રસથી પરિણતિ થઈ છે ને, ભાવના ઉપયોગ અને પરિણતિ સાયકલ છે. ભાવનાથી વારંવાર ઉપયોગ થાય અને એનામાં રસ વધે એટલે રસમાંથી પરિણતિ બંધાઈ જાય. તીવ્ર રસથી પરિણતિ બંધાઈ જાય છે. પરિણતિ બંધાઈ જાય એટલે પરિણતિ ચાલુ રહે. પછી ઉપયોગ ક્યારેક થાય ક્યારેક ન થાય એની સાથે કઈ, પરિણતિનું કામ કરે જ જાય છે. પણ પરિણતિ ઉપયોગને ખેંચે છે એટલે ક્યારેક ક્યારેક ઉપયોગ પણ ખેંચાઈને અંદરમાં આવી જાય. અને જેટલી પરિણતિ બળવાન એટલો ઉપયોગ વારંવાર અંદર આવે. એટલે પરિણતિ છે એ દોર છે, ઉપયોગ છે એ પતંગ છે, એમ છે. પરિણામ નું સાયન્સ છે. એટલે કે તેને રાગનો વિકલ્પ કરીને જ્ઞાતાપણે રહેવું પડે તેમ નથી. જ્ઞાનીને રાગનો વિકલ્પ કરીને જ્ઞાતાપણે રહેવું પડે એમ નથી. હું જ્ઞાતા રહું, હું જ્ઞાતા ભાવે રહું, સહજ જ જ્ઞાતા થાય, જ્ઞાન ધારા ચાલે છે ને જ્ઞાતા ભાવે રહે છે એમ કે છે. એનો વિકલ્પ ન કરવો પડે. પણ સહજ પરિણતિ છે, દ્રષ્ટાંતમાં એ જ લીધું છે. જેમ એકત્વ બુદ્ધિ ની પરિણતિ સહજ છે, દેહાત્મ બુદ્ધિ સહજ છે. હું આવા શરીર વાળો છું એવો વિકલ્પ નથી કરવો પડતો. હું યુવાન છું એનો વિકલ્પ નથી કરવો પડતો. હું વૃદ્ધ થયો છું એનો વિકલ્પ નથી કરવો. પરિણતિ જ ચાલે છે. જેમ એકત્વ બુદ્ધિ ની પરિણતિ સહજ છે, તેને કઈ વિકલ્પ કરીને રાખવી પડતી નથી. એ પરિણતિને વિકલ્પ કરીને રાખવી પડતી નથી. તેમ જ્ઞાનીને પણ પોતાનો સ્વભાવ છે એટલે જ્ઞાતા પણ સહજ રહે છે. એના માટે વિકલ્પ ન કરવો પડે. એ જ્ઞાનીનું જ્ઞાન છે જે નિર્વિકલ્પ કામ કરે છે. એટલે જ્ઞાની નું જે સ્વભાવ જ્ઞાન છે તે નિર્વિકલ્પ છે અને સહજ છે. એમાં વિકલ્પ કે કૃત્રિમતા કરવી પડતી નથી.
પરિણતિને વદનરૂપ જ્ઞાન કહી શકાય. જ્ઞાનની મુખ્યતા
પરિણતિને
વદનરૂપ જ્ઞાન, અનુભવરૂપ
જ્ઞાન છે. પરિણતિ વેદન રૂપ છે, અનુભવ રૂપ છે, અનુભવ રૂપ છે. પણ ઉલટી પરિણતિ અનુભવ રૂપ જ છે ને. હું મનુષ્ય છું એવો અનુભવ જ કરે છે ને. બીજો
અનુભવ ચાલી રહ્યો છે.
એ 47 છે. પછી 48મો પ્રશ્ન. પંચમ કાળમાં આવા ગુરુ મળવા મુશ્કેલ છે, મા ભાગ્ય કે આવા ગુરુ મળી ગયા? પ્રશ્ન નથી પણ કોઈ બોલ્યું છે તો ગુરુ બનશે એના ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું છે. અને આ તો બોલનાર પણ ભક્તિભાવથી બોલ્યા છે અને બેનશ્રી ને પણ ભક્તિભાવ તો વિશેષ હતો જ ગુરુદેવ પ્રત્યે. એટલે સમાધાનમાં છે કે પંચમ કાળમાં સાચા ગુરુ મળવા જ મુશ્કેલ છે. પંચમ કાળમાં સાચા ગુરુ મળવા મુશ્કેલ છે. તેમાં વળી સાચા ગુરુ એટલે જ્ઞાની ગુરુ, જ્ઞાની ગુરુ મળવા મુશ્કેલ છે. તેમાં વળી આવી રીતે સમજાવનારા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. એની વિશેષતા લીધી પાછી. એક તો જ્ઞાની હોય તો બધા સમજાવે જેવું કઈ નથી પાછું. શું જ્ઞાની હોય માટે બધા સમજાવનારા મળે એવું કઈ નથી. એ જાતનો ઉદય ભાવ ન હોય, એ જાતનો ક્ષોભસમ ન હોય એવું પણ બનવાનો સંભવ છે. અનંત જ્ઞાનીઓ એવા નિર્વાણ પદમાં ચાલ્યા ગયા કે જગતને કાંઈ એનો લાભ ન મળ્યો. પોતાનું કામ કરીને ચાલ્યા ગયા એવા અનંત જ્ઞાનીઓ થઈ ગયા. કોને ગુમાવ્યું?
જગતે.
એને તો કઈ ગુમાવવાનું છે નહીં, તો પોતે નિર્વાણ પદમાં પહોંચી ગયા. એવો જ કોઈ યોગાનું યોગ હોય છે શું કે એને કોઈ બોલવાનો વિકલ્પ આવે નહીં, ઉદાસીન રહેવાનું જ રીમ એને ફાવે. ઉદાસીનતા એટલી બધી કેળવાઈ ગઈ હોય, ઉદાસીનતામાંથી જ બહાર નીકળે નહીં, કોઈ બોલે નહીં એટલે કોઈ એને ઓળખે નહીં, પહોંચી જાય પોતાનું કામ કરે નીકળી જાય. આગળ
વર્તમાન સત્સંગ ચાલે છે,
આવી રીતે સમજાવનારા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. એકની એક વાત વારંવાર કેટલી વાર સમજાવતા, કોઈ વાર 5 વખત, કોઈ વાર 8 વખત, એક જ વાત વારંવાર કહેતા, એમાંથી ભાવ ગણા કાઢતા. લાગે એનું એ ઉપર છલ્લે જ બધો ભાવ ગણા કાઢતા હતા. અને વારંવાર કહેવામાં એમનો અધ્યાત્મ રસ વૃદ્ધિગત હતો. અધ્યાત્મ રસ વૃદ્ધિગત થતો એટલે આત્મરસ વૃદ્ધિગત થતો, અને એ આત્મરસને અપૂર્વ રસ કહેવામાં આવે છે. એટલે જો સાંભળનાર એ દ્રષ્ટિકોણ રાખીને સાંભળતો હોય તો એને બધી વખત અપૂર્વતા ભાષા કરે, રિપીટેશન ન લાગે, પુનરાવૃત્તિ ન લાગે, અને અપૂર્વતા જ લાગ્યા કરે.
આપણે ગુરુદેવ ટેપમાં એમ બોલ્યા હતા, ફરમાવ્યું હતું કે પેલા ભાવનગર થી આવે છે ને આપણું નામ લઈને સચિવાય, એમ બોલતા થાય કે પેઠિયા પેઠે તેલ નહીં, વાળે વાળે તેલ આપે
નાખ્યું.
ગુરુદેવ આમ પાછા બોલે ભાવનગર સચિવ આવે છે ને,
એક વાર કીધું તો ગુરુદેવ શું કીધું તું, એક વાર લોકો એમ કે છે કે ભાઈ પેઠિયા પેઠીએ તેલ નાખે, આમ ખાસ કરીને બૈરામ ને તેલ નાખે ને ત્યારે ત્યાંથી પાડી પાડીને તેલ નાખે ને, તો જાજા વાળા ગમે એટલા હોય તો બરાબર આખું તેલ વાળું માથું થઈ જાય. આપ તો એવી રીતે સમજાવો છો કે વાળે વાળે તેલ નાખતા હોય, પેથી પેથી એને એક વાર કીધું હતું. હું કહું બોલાવો એકાંતમાં, પછી કોઈ વાર જાહેરમાં બોલી દેતા હતા. પ્રમોટ કર્યો હતો એક વાર એવી રીતે. આવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. શું આવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. શાસ્ત્રમાં આવે છે ને કે ધોબીને ત્યાંથી વસ્ત્ર લાવીને ઓઢીને સૂઈ ગયો, તેને વારંવાર કહે કે આ વસ્ત્ર મારું છે, મને આપી દે, મને આપી દે, આ મારું છે, એમ વારંવાર વારંવાર કહે ત્યારે તેને ઘડ બેસે કે સાચે સાચા આ વસ્ત્ર મારું નથી. તેમ ગુરુદેવ વારંવાર કહેતા કે આ નાયક આત્મા તું છે, શરીર તું નથી, વિભાવ તું નથી, તું આત્મા નાતા છો, તું કરતા નહીં, આ શરીર તારું નથી, શરીર તું નથી, એમ વારંવાર કહેતા. ઘૂંટી ઘૂંટીને વાત આવતી હતી, ઘૂંટાઈ ઘૂંટાઈને રસથી વાત આવતી હતી. ભલે એને એ વાત લાગે, એને એ શબ્દો પણ હોય, પણ રસ નવો નવો હતો. એટલે જેને સામે રસ ઉપજે, રસને કારણે રસ ઉપજે, એને અપૂર્વતા લાગે.
એવું
લાગે કે નવું નવું જ આવે છે, એમ જ લાગે. તેની વાત હોય તો નવી જ લાગે, અપૂર્વ લાગે. આમ કેટલી વાર કહે ત્યારે ઘડ બેસે. ગુરુદેવે કેટલા વર્ષો સુધી કહ્યું, વારંવાર કહ્યું. આવો ઉપદેશ દેનારા ગુરુ શિષ્યોને મહાભાગ્ય મળે છે. ઘણા ભાગ્ય હોય ત્યારે આવો યોગ બને છે, નહીતર આવો યોગ નથી બનતો. એટલે એ પુણ્ય પણ જુદી જાતના, નહીતર તો માણસને લૌકિક પુણ્યની અંદર તો લૌકિક સંયોગો મળે અને છેક દેવલોક સુધીના પદ મળે, પણ આ પુણ્ય બીજી જાતના, એની ક્વોલિટી જુદી. પરમાત્માને બે ને ખૂણું છે. આચાર્ય દેવ કે છે કે જીવ મોહમાં ટકે છે તે આશ્ચર્ય છે. મોહમાં તું કેમ રહે છે? આચાર્ય દેવ કહે છે કે જીવ મોહમાં ટકે છે તો અમને આશ્ચર્ય લાગે છે, કેમ કે મોહ છે એ સાચું જોવા દેતો નથી. મોહનું કામ શું છે? સાચું જોવા ન દેવું, ખોટું દેખાય. મોહને લઈને સારું નથી તે સારું દેખાય, ખરાબ નથી તે ખરાબ દેખાય. ઇષ્ટનિષ્ઠપણાની કલ્પના મોહને છે. આચાર્ય કહે છે કે જીવ મોહમાં ટકે છે તે આશ્ચર્ય છે. મોહમાં તું કેમ રહે છે? આશ્ચર્ય કરે છે, પ્રશ્ન છે, તે આશ્ચર્ય છે. મોહ વગરનો આત્મા મોહમાં ઉભો છે એ આશ્ચર્ય છે. મૂળ સ્વરૂપ છે એમાં મોહ નથી. મોહ વગરનો આત્મા ઉભો છે મોહમાં, આમ ને આશ્ચર્ય છે. એવો એક કળશ પણ આવે છે સમયસારમાં કે અરે જીવને કેમ મોહ થાય છે, એવો એક કળશ પણ આવે છે સમયસારની અંદર, અમને આશ્ચર્ય થાય છે.
કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે.
મોહથી મોહ બનાસીદાસજી નો પદ છે ને
એમાં
પરમ પુરુષ દિશા વર્ણન માં એવા છે બનાસીદાસજી નો. સુભાગભાઈ ને છેલ્લે છેલ્લે પત્ર લખ્યો છે, છેલ્લા પત્ર માં છે. સુભાગભાઈ તો જ્ઞાન દશા ને પામી ગયા હતા એટલે એની જ્ઞાન દશા ને પડ કરાવે છે. છેલ્લે જ્ઞાન દશા પામેલા હતા, પત્ર જે આવ્યો છે એમાં પણ જ્ઞાન દશાને દ્રઢ કરાવે છે. જો આવી જ્ઞાન દશા છે એ 48 માં ગુરુદેવની ભક્તિ કરી છે. 49 આત્માને ઓળખ્યા વિના રાગ દ્વેષ છૂટે નહીં, એવો એક પ્રશ્ન કર્યો છે. સમાધાન, પહેલા સ્વભાવની પ્રતીતિ કરે તો રાગ દ્વેષ ભિન્ન પડે. તે પહેલા ભિન્ન વાસ્તવિકપણે કેવી રીતે પડે? પ્રતીતિ કરે એટલે વિશ્વાસ કરે, સ્વભાવનો વિશ્વાસ કરે. સાંભળીને પણ વિશ્વાસ તો પેલા કરવો જોઈએ. પેલા સ્વભાવની પ્રતીતિ કરે તો રાગ દ્વેષ ભિન્ન પડે. તે પેલા ભિન્ન વાસ્તવિકપણે કેવી રીતે પડે? બાહ્ય વૈરાગ્ય પૂર્વક તેને મોળા પડે કે આ સારા નથી, આ રાગ દ્વેષ કરવા જેવા નથી, પણ તે રીતે વાસ્તવિક ભિન્ન પડતા નથી. સ્વભાવને ઓળખે તો જ રાગ દ્વેષ ભિન્ન પડે છે. જાતિ ઓળખવામાં શું આવે છે? જાતિ થી પરખ આવે છે. નહીતર એક પરિસ્થિતિ એવી છે કે જીવ ભૂલો પડે છે, અત્યંત મંદ કષાય થાય ત્યાં, એકદમ અત્યંત મંદ કષાય થાય ત્યારે એને આત્માને શાંતિ હોય એવું લાગી જાય છે. એ વિભાવ વિભાવ નો એક કોણ હોય તો પણ તે વિભાવ છે, એ સ્વભાવ ને ઓળખ્યા વિના એવું કમ્પેરેટિવ નોલેજ નથી હોતો. સ્વભાવ અને વિભાવ પ્રતિપક્ષ હોવાથી જાતિ પરખ આવ્યા વિના વિભાવના એક કણને પણ વિભાવ તરીકે લેવો એ ન બની શકે. મંદ પડે ત્યાં ભૂલ થઈ જાય એવું બને છે. જાતિ ની પરખ આવે ત્યારે ભેદ જ્ઞાન શરૂ થાય, એનો નિષેધ આવે. ભેદ જ્ઞાન માં વિભાવ નો નિષેધ આવે અને એ નિષેધ આવે એટલે છૂટા પડે છે, નહી તો છૂટા ન પડે. ને ઓળખાણ વગર નિષેધ આવે નહીં. ઓળખાણ ની અંદર નહીતર જે અત્યંત મંદ કસાય થાય એમાં ભૂલ થઈ જાય, છાતા ઉપજે. એટલે ખાસ કરીને જે જીવો ભાવ ભાષણ પહેલા ધ્યાનનો ધ્યાન કરે છે એને આવી ભૂલ વધારે થાય છે. અવલોકન માં આવ્યા વિના, ભેદ જ્ઞાન નો પ્રયોગ કર્યા વિના અને ઓળખાણ થયા વિના, સ્વભાવ વિભાવ ની ઓળખાણ થયા વિના ધ્યાન કરવા જાય તો બીજે રસ્તે ચડી જાય, એ વધારે બને. ભૂલ માં પડવાની પરિસ્થિતિ બહુ ભાગ છે, ઘણા ભાગે ભૂલ થાય એવું બને. મોટી વાત લાગે એમ, તમે ધ્યાન નો પ્રયોગ કરો છો, ધ્યાન ની પ્રેક્ટિસ કરો છો, પણ કયા સ્ટેજે કરો છો એ તો ખબર નથી. અવલોકન નું એક પાસું છે, અવલોકન માં તો ઘણા પાસા ઉભા થાય છે યથાર્થ અવલોકન માં તો. અને આ લોકો તો શું કરે છે કે શ્વાસોશ્વાસ અને શરીર અને મનની જે સેન્સેશન છે એને તમે જોયા કરો, એટલે તમારું કોન્સન્ટ્રેશન ત્યાં કરાવી દે છે. તો એ તો પૂતગળ છે, શરીર પૂતગળ છે, શ્વાસોશ્વાસ પૂતગળ છે, એના ઉપર તમને કોન્સન્ટ્રેશન કરાવવા લઈ જાય તો પૂતગળ ઉપર તો તમે કોન્સન્ટ્રેટ અંશથી થયેલા છો, પાંચ ઇન્દ્રિયના વિષયથી તો પ્રયાય અંતરે તમે એ જ કોન્સન્ટ્રેશન માર્યા. આત્માનું ધ્યાન ક્યાં આવ્યું? આત્માને ઓળખ્યા વિના, ભાવ ભાષણમાં તો ઓળખાણ છે, આત્માને ઓળખ્યા વિના જ્ઞાનમાં આત્મા આવે નહીં તો ધ્યાન કોનું કરવાનું? બહુ સીધો સાદો સવાલ એટલો જ છે કે તમે ધ્યાન કરવું એટલે એકાગ્ર થવું. ક્યાં એકાગ્ર થવું? કે જે ચીજ તમારા જ્ઞાનમાં આવી હોય એના ઉપર એકાગ્ર તમે થઈ શકો, પણ જે ચીજ તમારા જ્ઞાનમાં આવી જ ન હોય એના ઉપર તમે એકાગ્ર કેવી રીતે થઈ શકો? આ એને પ્રેક્ટિકલ સાઈડ તો કોઈ વિચારતું નથી. પછી જે એને સમજાવે એને જે રીતે એની સાયકોલોજી તૈયાર કરે એ રીતે એકાગ્ર થયા કરે તો એ કઈ ધ્યાન નથી. તો એવું તો આર્થ ધ્યાન થાય જ છે ને બધાને, આર્થ ધ્યાન છે જ બધાને છે. આમાં કઈ વિશેષ નથી, ઉલટાનો ખોટો રસ્તે ચડી ગયો, એને ધ્યાન નથી, એને ધ્યાન માનીને ખોટો રસ્તે ચડી ગયો. વિપશ્યનામાં જઈ આવેલા આ કબૂલ કરે છે કે એનો પાવર ઉતરતા વાર નથી લાગતો, પાછા એના એ થઈ જાય. કેમ ભાઈ, ધ્યાન તો ધ્યાનમાં એવું નથી, પરિણતિ થઈ જાય છે. સ્વરૂપ ધ્યાન લાગે છે, શુદ્ધ ઉપયોગ પછી પરિણતિ થઈ જાય છે. સ્વરૂપ ધ્યાન પહેલે વહેલું આત્મ ધ્યાન થયું, શુદ્ધ ઉપયોગમાં પછી પરિણતિ થઈ જાય છે. એમ બનવું જોઈએ, એના બદલે આ તો પાછું હા ધોવાનું થઈ જાય, કાંઈ જ ન હોય. એટલે એકદમ આર્ટિફિશિયલ હોય છે, એનું કારણ એ છે એકદમ આર્ટિફિશિયલ હોય છે. એટલે એવું થાય છે. બાહ્યો વૈરાગ્ય પૂર્વક તેને મોડા પડે કે આ સારા નથી, આ રાગદ્વેષ કરવા જેવા નથી, એમ ઘણા કરે છે, મોડા પાડે છે, પણ એથી કઈ જાય નહીં, ભીની ન પડે, અભાવ ન થઈ શકે એનાથી. થોડો ટાઈમ મંદ થાય, પાછા તીવ્ર થઈ જાય, ટેમ્પરરી મન થાય, તો એ કોઈ કાર્ય પદ્ધતિ બરાબર નથી. જે પાત્ર આત્માર્થી હોય, જે પાત્રતા લીધી એમાં
બરાબર,
શું જેને આત્માનું પ્રયોજન હોય તેને વધારે પડતા અર્થાત પોતાને શોભે નહીં તેવા કષાયો ન હોય, પણ કષાયની ઉપશાંતતા અને વૈરાગ્ય એ બધું હોય. શું આત્માર્થી હોય, એને કષાય રસ છે ને એ ઠંડો પડી ગયો હોય છે, રસ એને ઉપશાંતતા કહે છે. મંદ કષાય ને ઉપશાંતતા નથી કીધી, કષાય રસ મંદ પડે એને ઉપશાંતતા કીધી છે. હવે એમાં શું છે કે કોઈ જીવ ભક્તિ કરે છે, ભક્તિ ખૂબ કરે, તાનમાં આવીને ભક્તિ કરે, કષાયમાં કઈ ફેર ન પડ્યો, કષાયની મંદતા એ વખતે વર્તતી હોય, પણ કષાય રસ મંદ ન પડ્યો હોય. હા એવું બને, કોઈ જીવને એવી બહારમાં તૃષ્ણા ન દેખાય, પણ પાત્રતા હોય તો એનો કષાય રસ મંદ પડી જાય છે.
કષાય રસ મંદ પડે તેની પ્રતિથી જીવને કેવી રીતે, કષાય રસ મંદ પડવા માંડે છે તેની પ્રતિથી જીવને કેવી રીતે,
એમાં તો શું થાય છે, કષાય રસ મંદ પડે છે ત્યારે દર્શનમાં પણ મંદ પડે છે સાયમલ્ટેનિયસલી, અને જ્ઞાનમાં પણ નિર્મળતા આવે છે. જ્ઞાને એક વાત લીધી છે, જેને આત્માનું પ્રયોજન હોય ને એની આત્મહિતના પ્રયોજનની દ્રષ્ટિ એને સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ જાય છે, એનું રિફર્કશન જ્ઞાન ઉપર આવે છે, આ ફાયદો થાય છે. અને યથાર્થપણે કષાય રસ મંદ થાય ત્યારે તો એ જીવ ઉન્નતિ ક્રમમાં આવી જાય છે. આપણે જે ઉન્નતિ ક્રમના સ્ટેજ લીધા છે એમાં એ ત્રણેય ગુણ ઉપરની અસર લીધી છે, દર્શનનો મોડો પડે, અનુભાગ ઘટે, જ્ઞાનમાં નિર્મળતા આવે, અને કષાય રસ મંદ, ત્રણેય કામ સાયમલ્ટેનિયસ થાય. મારે આત્માનું જ કરવું છે, આ રાગ દ્વેષ કઈ રાખવા જેવા નથી, એમ આત્માનું પ્રયોજન સાધવા માટે વૈરાગ્ય કરે તો રાગદ્વેષ મોડા પડે, પણ ભેદ જ્ઞાન કર્યા વગર તે ભિન્ન પડતા નથી. શું કહે છે કે પ્રયોજન સાધવા માટે વૈરાગ્ય આવે, ઠીક છે, એ ભૂમિકાનું વૈરાગ્ય બરાબર છે, પણ ભિન્ન પડવા માટે તો ભેદ જ્ઞાન નો પ્રયોગ થવો જોઈએ, એની પ્રેક્ટિસ ચાલવી જોઈએ. આમ તો શું છે, દર્શન માં પણ યથાર્થપણે મળવો પડવો જોઈએ, સમજણ પણ યથાર્થ હોવી જોઈએ, અને કષાયરસ પણ યથાર્થપણે મળવો પડવો જોઈએ, નહીતર અયથાર્થપણે ત્રણે થયેલા છે પાછા. દર્શનનો પણ ઘટેલો છે અયથાર્થપણે, સમજણ પણ શાસ્ત્ર અનુસાર અયથાર્થ કરી છે, અને કષાયરસ પણ અયથાર્થપણે મળવો પડે તો એ પાછું હતું નહીં નું થઈ જાય, યથાર્થ થવું. યથાર્થતામાં શું કે આત્મકલ્યાણના પ્રયોજનને અનુસરીને, આ સિવાય બીજું કઈ નહીં. પહેલા પાકી શ્રદ્ધા કરે, શ્રદ્ધામાં નિર્ણય લેવો છે કે હું જ્ઞાયક જાણનારો છું, એ નિર્ણય કરે. શુભાશુભ ભાવ મારું સ્વરૂપ નથી, શરીર જુદો અને આત્મા જુદો છે, શરીર જુદો અને આત્મા જુદો છે, આ શરીર કઈ જાણતું નથી, હું અંદરમાં એક જાણનારું તત્વ અનાદિ અનંત સતત છું, આ રીતે જીવ જાણનાર તત્વનો નિર્ણય, તે જાણનાર તત્વનો, આ રીતે તે જાણનાર તત્વનો નિર્ણય બરાબર કરવો જોઈએ. નિર્ણયની ભૂમિકા છે, શાસ્ત્ર સ્વાધ્યાય પણ નિર્ણય માટે છે, સત્સંગ પણ નિર્ણય માટે છે, અને નિર્ણયમાં આ મહત્વના મુદ્દા છે કે શુભાશુભ ભાવ પોતે નથી, શરીર પણ પોતે નથી, જે જાણક તત્વ છે એ જુદું તત્વ છે, ને એ જ હું છું, એવો બરાબર યથાર્થ નિર્ણય હોવો જોઈએ. જોકે તેને અશુભથી બચવા વચ્ચે દેવ શાસ્ત્ર ગુરુની મહિમા આવે તો પણ મને એક આત્મા કેમ ઓળખાય, તે પ્રયોજન તેનું હોવું જોઈએ. બીજું શુભ ન લીધો, અશુભથી બચવા શુભ ભાવે એમાં દેવ શાસ્ત્ર ગુરુ લીધા, દેવ શાસ્ત્ર ગુરુ ની મહિમા લીધી, ભક્તિ લીધી, પણ સાથે સાથે આત્મા કેમ ઓળખાય એ ભાવના, એ જિજ્ઞાસા સાથે સાથે ચાલુ હોવી જોઈએ. તે પ્રયોજન તેનું હોવું જોઈએ, આત્મા ઓળખવાનું પ્રયોજન છે, એ પ્રયોજન શુભા વખતે પણ છૂટવું ના જોઈએ, તો ખોજ ચાલે, તો અંતર શોધ ચાલુ રહે. મુક્ષુ જીવને શુભાવ આવે ખરા, પણ પોતાની શોધ ચાલુ રાખે, શોધ છોડીને શુભાવ આવે એમ નહીં. પ્રથમ આત્માની મહિમા આવવી જોઈએ કે આ બધું બહારનું સારભૂત વસ્તુ નથી, સારભૂત તો એક આત્મા છે. એટલે વિચારમાં પણ એ વાત તો સ્પષ્ટ હોવી જોઈએ, આ બધું એટલે જે કોઈ સંયોગો છે તે સંયોગની કિંમત કાંઈ નથી, શુભ ના હોય કે અશુભ ના હોય, પુણ્યના ફળ સ્વરૂપ હોય કે પાપના ફળ સ્વરૂપ, એને કઈ કિંમત નથી, બે ની કિંમત છૂટી જવી જોઈએ. તે પ્રયોજન હોવું જોઈએ, પ્રથમ આત્માની મહિમા આવી જોઈએ, કે આ બધું બહારનું એટલે સંયોગી સારભૂત નથી, એમાં ક્યાંય સાર નથી, સારભૂત એક મારો આત્મા છે અને મારા આત્માને વળગીને, બાકી કાંઈ સારભૂત નથી,
મૂલ્યાંકન ખસી ગયું,
કોઈ કિંમત ફેર પડી ગઈ,
અભિપ્રાય માં કિંમત
એમ મહિમા નિર્ણય અંતર માંથી થવો જોઈએ, એવો મહિમા ને એવો નિર્ણય ઉપર ઉપર નો નહીં, ઉપર ઉપર નો હોય તો શું થાય, ખેડક માં રસ પડી જાય ઉદય માં પાછો, જીવ બધું મહિમા કર્યો તો બધું વિસ્મૃત થઈ જાય, અંતર થી હોય એને ઉદય માં પરિણામ જાય ને તો સીધું ખટકે, સીધી ખટક મારે, આમ કેમ થાય, અંતર થી હોય તો એ ભાવના સાથે સંબંધ ધરાવે છે, એ ભાવના છે એ એવી કોમળ લાગણી છે કે એના વિરુદ્ધ પરિણામ જાય એટલે ઠેસ લાગે છે, ભાવનાને ઠેસ પહોંચે, આ અંતરમાં છે અને ઉપર ઉપર છે એનું આ માપ, હા એનું માપવાનું સાધન છે, એ રીતે એની મેળવણી થવી જોઈએ, તો ખબર પડે કે અંતરથી છે કે ઉપર ઉપરથી છે, પહેલા એકદમ લીનતા ન થાય, સીધી કાંઈ લીનતા ન થાય સ્વરૂપમાં, સ્વરૂપ લીનતા કાળે તો સ્વાનુભવ છે, પણ એવી કઈ સીધી સીધે સીધી કોઈને લીનતા થતી નથી, હવે આ ધ્યાન આપણે વિપશ્યના ધ્યાનની ચર્ચા ચાલી ને, એ ધ્યાનની ચર્ચા ચાલી તો એને પૂછો કે તમારા આત્માનો મહિમા કેટલો આવ્યો, એ પેલા કયો કેટલો મહિમા આવ્યો, તો કયો ગયો કાંઈ ખબર ન હોય આત્માને, કાંઈ આત્માનો મહિમા ન હોય, બરાબર છે, પણ આત્માની લીનતામાં આત્માનું ધ્યાન છે ને, અને આત્માની લીનતા આત્માના ધ્યાનમાં આત્માની શાંતિ હોય કે એમને એમ હોય, તો જો આત્માની લીનતા હોય તો આત્માનો મહિમા પૂર્વક હોય કે આત્માનો મહિમા હોય ને સીધી લીનતા આવી જાય, કેવી રીતે આવે પૂછો એને, તો તમને આત્માનો મહિમા કેવો ચાલ્યો પહેલા, કાંઈ ન હોય, એમને જોયા કર્યું,
હે
જોતા જોતા શાંતિ આવી ગઈ, આત્માની મહિમા વગર આત્માની લીનતા આવી ક્યાંથી, અને આત્મા જ્ઞાનમાં આવ્યા વિના આત્માની મહિમા આવે ક્યાંથી, મહિમા આવ્યા વગર લીનતા આવે ક્યાંથી, આ તો સમજી શકાય એવી વાત છે ને, બીજી રીતે કહીએ તો લીનતા ક્યાં થાય છે ખબર છે, આસક્તિ હોય ત્યાં થાય છે, આસક્તિ ક્યાં થાય છે ખબર છે, પ્રેમ હોય ત્યાં થાય છે, પ્રેમ ક્યાં થાય છે, જ્યાં સુખ સુખ દેખાય ત્યાં થાય છે, તો આત્મામાં આત્માનો સુખનો ભંડાર જોયા વિના તેને આત્માનો પ્રેમ થાય ને, આત્માનો પ્રેમ ન થાય તો આત્માને આસક્તિ થાય ને, આસક્તિ ન થાય તો લીનતા આવે ને, બાજુના પરિણામ ખેંચાય, આશક્તિ થાય પ્રેમથી, પછી લીનતા આવે, અંદર આવે જ નહીં કોઈ દિવસ, જોતા જોતા શાંતિ થઈ ગઈ, એમ કઈ થતું, એવું ન બને. પછી કલ્પના ચડવાની વાત છે. પહેલા એકદમ લીનતા ન થાય, પહેલા શ્રદ્ધા થાય, શ્રદ્ધાથી એટલે નિર્ણય થાય, પ્રતીતિ આવે કે સુખ મારામાં છે, અનુભવાન છે પ્રતીતિ. અને પછી લીનતા થાય અને તો રાગદ્વેષ છૂટે. સ્વરૂપમાં લીનતા થાય તો રાગદ્વેષ છૂટે, નહીં તો રાગદ્વેષ ન છૂટે. આ નિયમ છે. જ્ઞાનમાં મુમુક્ષુની ભૂમિકામાં દરેક સ્ટેજમાં અભિપ્રાય નું ઘડતર, અભિપ્રાય બદલીને ઘડાતો જાય, યથાર્થ થતો જાય, પછી એનું ફળ આવે. અને એ શ્રદ્ધાને આચરણમાં એનું ફળ આવે, શ્રદ્ધાને લીનતામાં એનું ફળ આવે છે. ભાવ કર્મ ઉપર પ્રશ્ન સારો થયેલો લાગે છે. ભાવ કર્મ નો નિરોધ કેવી રીતે થાય? 50મો પ્રશ્ન છે.